તારીખ 1/4/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 26.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક બીજો અધિકાર સંસાર અવસ્થા નિરૂપણ છે. સંસાર અવસ્થામાં જીવની દશા કેવી હોય છે, શું કારણે હોય છે, કેવી કેવી દિશા એનું નિરૂપણ કર્યું છે. અહીંયા 40મું પાનું છે, એમાં જ્ઞાન દર્શન ઉપયોગ આદિની પ્રવૃત્તિ, જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે સંસાર અવસ્થામાં, કે ક્રમથી દર્શન અને જ્ઞાન પરિણમે છે, એનું પરિણમન પણ અલ્પ છે, જાણવાની દેખવાની શક્તિ પણ અલ્પ છે, દર્શન અને જ્ઞાનમાં પણ ક્રમ પડે છે અને એના વિષયોને ગ્રહણ કરવામાં પણ ક્રમ પડે છે. પાંચે ઇન્દ્રિયો અને મનના વિષયોને ક્રમથી ગ્રહણ કરવામાં આવે છે. એક સાથે બધા વિષયો ઉપસ્થિત હોવા છતાં અને જીવને બધા વિષયો વિષય કરવાનો પણ ભાવ હોવા છતાં જીવ ક્રમથી જ એને વિષય કરી શકે છે, એક સાથે વિષય કરી શકતો નથી. પહેલો પેરેગ્રાફ ચાલી ગયો છે. બીજા પેરેગ્રાફ છે, વળી એ પરિણમનમાં શીઘ્રતા ઘણી છે, તેથી કોઈ વેળા એવું માની લે છે કે અનેક વિષયોનું યુગપત જાણવું દેખવું પણ થાય છે, પણ તે યુગપત થતું નથી, ક્રમ પૂર્વક જ થાય છે. શું કહે છે કે એ પરિણમનમાં શીઘ્રતા ઘણી છે, એટલે ઝડપ ઘણી છે, એક વિષયથી બીજા વિષય ઉપર જવામાં ગતિની ઝડપ ઘણી છે, તીવ્ર ગતિથી જાય છે. એટલે કોઈ વેળા જીવ એવું માની લે છે કે હું એક સાથે જોઉં છું ને એક સાથે સાંભળું છું, સાંભળતા સાંભળતા જોઉં છું, જોતા જોતા સાંભળું છું, વાંચતા વાંચતા સાંભળું છું. જેમ કે આપણે આ વંચાતું હોય કે વળી એ પરિણમનમાં તો એ વાંચ્યું ને સાંભળ્યું જાણે એક સાથે કર્યું એમ લાગે છે, પણ ખરેખર એમ બનતું નથી. સંભળાય છે ત્યારે વાંચવામાં ઉપયોગ ગેરહાજર થાય છે, અને જ્યારે વાંચવામાં ઉપયોગ હોય ત્યારે સાંભળવામાં ગેરહાજર થઈ જાય છે. પણ શીઘ્રતા બે વચ્ચે ઘણી છે, એટલે એમ લાગે છે, એમ માની લેવામાં આવે છે કે બે કાર્ય એક સાથે થાય છે, પણ ક્રમપૂર્વક જ થાય છે. જ શબ્દ વાપર્યો છે. કોઈને પણ એવું ન બને, ગમે તેટલો જે હોય વાળવાળો હોય તો પણ એમાં ક્રમપૂર્વક જ જાણે, સદમસ્ત અવસ્થામાં બીજી પરિસ્થિતિ નથી. સંસ્કાર બળથી તેનું સાધન રહે છે. શું છે કે સાંભળેલા સંસ્કારના બળ રહેવાથી એ બીજી બીજી પર્યાયોમાં પણ મેં આ સાંભળ્યું હતું, મેં આની વાત ચાલે છે, આ વિષય હજી બરાબર ચાલે છે, એમ એની લિંક જળવાઈ રહી છે, એમ અહીંયા સાધન રહે છે. એમ કે સંસ્કાર બળથી તેનું સાધન રહે છે. જેમ કાગડાના નેત્રમાં બે ગોલક છે પણ પૂતળી એક છે, કાગડાને બે આંખ નથી, કાગડો એક આંખ વાળો છે પણ એને આંખની જગ્યાએ બે ખાડા છે, ગોલક એટલે બે ખાડા છે. અને કીકી એક છે, બંને કીકી વારા ફરતી બે આંખમાં ફરે છે, બે ગોલકમાં કાગડાની કીકી ફરે છે, એટલી ઝડપથી ફરે છે કે બે આંખ વાળું પક્ષી જેટલું ચકોર ન હોય જોવામાં, એટલો ચકોર કાગડો હોય છે. બીજા પક્ષીને કોઈ પથરો મારે તો વાગી જાય, કાગડાને પથરો મારવા જાય એ પહેલા કાગડો ઉડી જાય છે, એટલો એ ચકોર હોય છે. એક આંખ છે એટલે એને હંમેશા પહેલેથી એવી સાવધાની છે, મનવાળું પ્રાણી છે ને, કે મારે તો એક જ આંખ છે માટે મારે તો બહુ ધ્યાન રાખવું પડે, બે આંખ વાળાની જેમ હું કઈ બેદરકાર રહી શકું નહીં. એટલે એટલી ઝડપથી બે બાજુ જોવે છે કે કોઈ પણ જગ્યાએ એના શરીરને કાંઈ ઈજા થાય એ પહેલા એ પોતાનું સાધન કરી લે છે બચવાનું. જેમ અભણ માણસ વિચાર કરે કે ભાઈ ભણેલા આપણે ભણેલા નથી, માટે આપણે હિસાબ આપણો ચોક્કસ રાખો, કોઈ કે આપણને ભૂલવાડે નહીં. પૈસાની લીધી દીધીમાં માલ વેચે ખરીદે એમાં આપણે ચોક્કસ થઈ જાઓ, આપણે આપણે અભણ છીએ. એ અભણ ન ભૂલે પણ ભણેલો ભૂલે, કેમ કે ભણેલાને એમ છે આપણને બધું આવડે છે, એ બહુ ઝડપથી ગણવા જાય એ ભૂલે. એના જેવું છે, ભરવાડ ન ભૂલે પણ વાણીઓ ભૂલે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે શું? અચ્છા, હે બે પર્યાયોનું વ્યતિરેક પણ હોવા છતાં પદાર્થ બે નથી. પદાર્થ એક છે, અભિન્ન છે. એ અભિન્ન પદાર્થ ની અહીંયા પ્રતીતિ થાય છે. શું એવા બીજા પણ વિષયો છે કે પર્યાય બે જુદી જુદી છે. જો બે પર્યાય જુદી છે એમ સર્વથા ભિન્નત્વ લ્યો બે પદાર્થની જેમ બે પર્યાયોનો, તો સ્મૃતિ જ્ઞાનનો વિષય નહીં રહે. સ્મૃતિ છે ને, જે પર્યાય ગઈ તો ગઈ, બીજી પર્યાયને સ્મૃતિ ક્યાંથી આવી? તો હતી નહીં એ વખતે. જે પર્યાય ચાલી ગઈ, કાલે મેં ફલાણું શાક ખાધું હતું, દૂધીનું શાક ખાધું હતું, એ આજે ક્યાંથી ખબર પડી? એટલે એને શાસ્ત્રમાં પ્રત્યભિજ્ઞાનનું કારણ કહ્યું છે. આત્માને શું કહ્યું છે? પ્રત્યભિજ્ઞાનનું કારણ કહ્યું છે. એ પ્રત્યભિજ્ઞાન છે, એ શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે. અને સાદો એમ કહેવાય કે સંસ્કાર બળ છે. સાદી ભાષામાં એમ કહેવાય કે સંસ્કાર બળ છે. શું? નહીતર પ્રતિભિજ્ઞાન. કાલે મેં જે ભાઈને જોયા હતા એ જ ભાઈ આજે ફરીને મળવા આવ્યા છે, એમ કેમ ખબર પડી? આજે એ ભાઈ આવ્યા ત્યારે કાલને મારી આજની પર્યાય તો કાલે હતી નહીં, કાલની પર્યાય આજે નથી. 24 કલાક વીતી ગયા, કોઈને તો વર્ષો વીતી જાય છે, છતાં સંસ્કાર બળ છે. જીવમાં સંસ્કારનું બળ છે, એની યોગ્યતા રહે છે. શું? સંસ્કાર બળ જો ન રહેતા હોય તો જન્મતા મેં તો બાળકની ચેષ્ટા કેમ થાય છે? આહાર વગેરેની, ભય વગેરેની, વેદના વગેરેની, સર્પને ક્રોધ ક્યાંથી થાય છે જન્મતા વેત? સંસ્કાર બળ તો બધામાં અવળા સવળા બધા સંસ્કાર છે. સ્વભાવના સંસ્કાર તો નિર્મૂળ થતા નથી. સદગુરુ વિના, પ્રત્યક્ષ સત્પુરુષ વિના આત્મજ્ઞાન કેમ થાય છે? સંસ્કાર બળે થાય છે. સંસ્કારનું બળ છે. હા, બૌદ્ધમાં પણ એ દ્રવ્યને નથી માનતા. હા, એવું જ આમાં છે કે સર્વગુણાંશે સમ્યક્ત્વ. એક સમ્યક દર્શન ગુણ ઉત્પન્ન થયો તો બધા ગુણા અનંતે અનંત ગુણ સમ્યક થયા, કોઈ ગુણ અસમ્યક ન રહ્યો. કોઈ ગુણનું મિથ્યા પરિણમન ન રહ્યું. ઠીક, દોરડીને સાપ જાણે તો પણ મિથ્યા જ્ઞાન ન કહેવાય, અને પાપનું પરિણામ થાય તો એને મિથ્યા ચારિત્ર ન કહેવાય. કહેવાય? સર્વગુણાંશ એક ગુણ સવળો થયો, અનંતે અનંત ગુણ સવળા થયા. એક ગુણ છે એ સર્વથા અસહાય છે, પ્રત્યેક ગુણ છે એ સર્વથા અસહાય છે. કેવો શબ્દ વાપરે છે? સર્વથા અસહાય છે. એની શક્તિને બીજા ગુણની શક્તિની બિલકુલ જરૂર નથી. શું? છતાં પણ એક પદાર્થનો સ્વભાવ હોવાથી પ્રત્યેક ગુણ, એક અભિન્ન પદાર્થનો સ્વભાવ હોવાથી એક ગુણ અને બીજા ગુણ વચ્ચે અનિવાર્યપણે પરિણમના ફેરફારો થયા વિના રહેતા નથી. આત્મ આત્મ જ્ઞાન થાય છે, એ જ્ઞાન ની પર્યાય છે, પણ એને આવરણ દર્શન બહુ કરે છે. જ્ઞાનાવરણી નથી કરતું. આત્મજ્ઞાન ને કોણ આવરણ કરે છે? આત્મજ્ઞાન માં કોઈ અંતરાય હોય તો એક દર્શન મૂળ નો અંતરાય છે. મુખ્ય અંતરાય દર્શન મૂળ છે, એટલે આત્મજ્ઞાન નથી થતું. જો દર્શન મૂળ મંદ થાય તો મુમુક્ષુની ભૂમિકામાં પણ એની ભૂમિકાને યોગ્ય જ્ઞાનની નિર્મળતા પ્રગટે. નાનાવરણ ખસે તો નિર્મળતા પ્રગટે એમ ન કીધું અહીંયા. દર્શન મો મંદ થાય તો જીવને જ્ઞાનની નિર્મળતા પ્રગટે. જ્ઞાનની નિર્મળતા પ્રગટે તો એને સ્વભાવનું અવભાષણ ભાવ ભાષણ થાય. સ્વભાવનું ભાવ ભાષણ થાય તો વળી દર્શનમો ઓર મંદ પડે. દર્શનમો મંદ પડે, જો બેને સામે સામે છે તો ઉપશમ થઈને સમ્યક દશાની ઉત્પત્તિ થાય. હા, નિર્મળતા બીજી વસ્તુ, સૂક્ષ્મ જુદી વસ્તુ. એને દર્શનમો સાથે સંબંધ છે, એને જ્ઞાનાવરણ સાથે સંબંધ નથી. દર્શનમો સાથે એને સંબંધ. હા, સૂક્ષ્મ ને જ્ઞાનાવરણ સાથે સંબંધ છે, આત્મજ્ઞાન ને નહીં. એમ વાત છે. આખું વાક્ય નથી લીધું પદ નું. નાકે રૂપ નિહાળતા, લોકો એક સામાન્ય અર્થ કરે, નાક નમણું હોય તો માણસ રૂપાળો લાગે. અહીંયા એ વાત નથી. એ ચરણ નો અર્થ વિતરાગ મુદ્રા સૂચક છે. અર્થ કાઢ્યો સમય. નાસિકાગ્ર દ્રષ્ટિ છે ને, ભગવાનની નાસિકાગ્ર દ્રષ્ટિ છે અરિયંત દેવની, તો એ પોતાના સ્વરૂપને નિહાળે છે. એ વખતે નાસિકાગ્ર દ્રષ્ટિથી શું જોવે છે કે સ્વરૂપને નિહાળે છે એ વખતે. એટલે નાકે રૂપ નિહાળતા, એટલે કે રૂપ અવલોકન દ્રષ્ટિથી, સ્વરૂપ અવલોકન દ્રષ્ટિથી ભગવાનના સ્વરૂપને આ રીતે અવલોકવાથી, એવી દ્રષ્ટિથી જોવાથી, એમ કે છે હરિયનદેવના દર્શન કેવી રીતે કરવા, કે સ્વરૂપમાં સ્થિર થયા છે. વિતરાગતા એમાં પ્રકાશિત થાય છે, એ વિતરાગ મુદ્રાનું સૂચક છે એ દ્રષ્ટિ. શું? નાસિકાગ્ર દ્રષ્ટિ. અને પોતાના સ્વરૂપમાં ડૂબી ગયેલા છે એમ રૂપ અવલોકન દ્રષ્ટિથી ભગવાનને જોવે, વિતરાગને જોવે, તો જોનારને સ્થિરતા પ્રાપ્ત થઈ, સ્વરૂપ અવલોકન દ્રષ્ટિમાં પણ સુગમતા થાય છે. પોતાના સ્વરૂપનું અવલોકન કરવાનો જે દ્રષ્ટિકોણ છે એમાં પણ એને એ સમજાય છે, એ આવડે છે, શીખે છે. એમાંથી ભગવાનના દર્શનથી અંતર્મુખ થવાનું શીખાય છે, એમ કે છે. હવે વાત કરી એમણે કે દર્શનનો અનુભવ ઘટવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે છે. જ્ઞાનાવરણીનો ફેરફાર થવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ નથી પરિણમતી. શું કે છે? દર્શનનો અનુભવ ઘટવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે છે. શું? અને એ દર્શનનો અનુભવ ઘટવા અર્થે મહાપુરુષોનો નિરંતર સમાગમ, વિશેષ સમાગમ, વિતરાગ શ્રુતની ચિંતવના અને ગુણ જિજ્ઞાસા, એટલે ગુણ પ્રાપ્તિની અભિલાષા, એ દર્શનનો અનુભવ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી અને જો દર્શનનો અનુભવ ઘટે તો સ્વરૂપ દ્રષ્ટિ સહેજમાં પરિણમે છે. સહેજે સહેજે સ્વરૂપમાં સ્વરૂપનો અનુભવ થઈ જાય છે, આત્મજ્ઞાન તરત પ્રગટ થાય છે. આમ દર્શનમો સાથે સંબંધ છે, એટલે દર્શનમો ની દર્શનતા ગુણ ને પર્યાય છે વિપરીત, અને અહીંયા આત્મજ્ઞાન નું કારણ થાય છે. દર્શનમો નો અનુભવ ઘટે તો આત્મજ્ઞાન નું કારણ થાય છે. બે ગુણ તો સર્વસાધીન છે, એવી વાત છે. જો બે ગુણ સર્વથા ભિન્ન લ્યો તો બે પદાર્થ થઈ જાય, બે પર્યાય ને સર્વથા ભિન્ન લ્યો તો એ બે પદાર્થ થઈ જાય. તો એક પદાર્થમાં બે છે એ પર્યાયો, એક પદાર્થમાં આનંદ ગુણો છે, અને એ સમજવાનો છે. પદાર્થ સમજવાનો છે, ગુણ સમજાશે, પર્યાય સમજાશે, કેમ કે ભેદ પ્રધાન બુદ્ધિ છે. પણ એનું અન્વય શું છે એ સમજવાનું છે. અન્વય તે દ્રવ છે, પ્રવચન સાર 80 ગાથામાં શું લીધું, અન્વય તે દ્રવ છે એમ લીધું. એટલે અહીંયા એ લીધું કે સંસ્કાર બળ થી તેનું સાધન રહે છે. તાગડાના પૂતળીની પીકીની જેમ એટલી બધી શીઘ્ર ફરે છે કે જે વડે તે બંને ગોલકનું સાધન કરે છે, અથવા બે આંખ વડે જોવે એટલું એ જોઈ શકે છે, કદાચ એથી વધારે જોઈ શકે છે. તે જ પ્રમાણે આ જીવને દ્વાર તો અનેક છે, પાંચ ઇન્દ્રિય ના અને છઠ્ઠા મન ના 6 દ્વાર છે. તે જ પ્રમાણે આ જીવને દ્વાર તો અનેક છે અને ઉપયોગ એક છે, ઉપયોગ એક છે અને જાણવાના ઠેકાણા 6 છે. એક ઉપયોગ થી જાણે છે, પણ એ એટલો બધો શીઘ્ર ફરે છે, ઉપયોગ છે ઠેકાણે, કે જે વડે સર્વદ્રાવ દ્વારોનું સાધન કરે છે. જમતા જમતા સંગીત પણ સાંભળે, જમતા જમતા ઠંડી હવા પણ એર કન્ડિશન ની ભોગવે, શું, અને જમતા જમતા સુગંધ પણ વાતાવરણ ની લીએ, સ્વાદ પણ લીએ, અને આંખ થી જોવે કેવા ભોજન પીરસા છે, કોણ કોણ પીરસનાર છે, બધી ખબર. પાંચે 6 ઇન્દ્રિયના વિશે એક સાથે જાણે કામ કરતો હોય એવું જીવને લાગે છે. ચંચળતાનું સૂચક છે, પણ અહીંયા ચંચળતા શબ્દ નથી વાપર્યો, કેમ કે આચરણનો અધિકાર નથી. એટલે અહીંયા એમ બતાવવું છે કે ઝડપ એટલી બધી છે કે જાણે 6 કામ એક સાથે કરી શકાય છે, બાકી તો એ ચંચળતા છે. એક જ્ઞેયથી બીજા જ્ઞેયમાં જલ્દી જલ્દી ઉપયોગ જાય એ ચંચળતા છે, પણ અહીંયા એ પ્રકરણ નથી. પ્રશ્ન ઉઠાયો છે એના ઉપર કે જો એક કાળમાં એક જ વિષયનું જાણવું દેખવું થાય છે તો ક્ષોભ સંપણ એટલો થયો કહો, ઘણો શા માટે કહો છો એને, શું એક જ કાળમાં એક વિષયને જ જાણી શકે જીવને, એ વખતે બીજા વિષયને ન જાણી શકે તો એટલો જ શોષમ કયો ને, વધારે શોષમ છે એમ શા માટે કયો છો તમે? એમ કહો છો શોષમ તો ઘણો છે, પણ જાણવાની પ્રવૃત્તિ તો એક ઇન્દ્રિયનું એક જ કાળે જ્ઞાન કરે એવું એવી જ પરિસ્થિતિ છે, તો પછી એટલું જ જ્ઞાન કયો ને, શોષમ ઘણો છે એવું શું કરવા કયો છો? કોડિયાને ઢાંકણું છે તો પછી કાયમ સાંભળે છે કે નહી? એનું વાંચવામાં ધ્યાન હોય, વિચારવામાં ધ્યાન હોય, ત્યારે સાંભળવામાં ધ્યાન હોતું નથી, એ તો ખબર છે કે નહીં? તમે કહ્યું ત્યારે મેં નથી સાંભળ્યું, પણ તમે હતા ને તો કે હતા એવા થાય, પણ મેં નથી સાંભળ્યું એવી વાત પણ સાચી છે, એ તો અનુભવ થાય શકે ને. આ બધા એવા પ્રકાર છે કે ભૂલ પડી જાય એને, હું જાણે એક સાથે બધા કામ કરું છું, પણ એક સાથે બધા કામ થતા નથી. આ તો જરાક બારીકાઈથી સૂક્ષ્મતાથી અવલોકન કરે તો આ તો સમજાય એવા સ્થૂળ પર્યાયો છે, ન સમજાય એવી વાત નથી, કેમ કે ઘણી વાર અનુભવ થાય છે. કે ખાવામાં ધ્યાન હોય ત્યારે પીરસનાર શું કે છે એની ખબર ન હોય, તમને આપું કે ન આપું પણ એનું ધ્યાન ન હોય, શું એમ બને છે? વળી તમે કહો છો કે ક્ષોભસમ થી શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળ જ્ઞાન દર્શન ની હોય છે. તમે એમ કહો છો કે ક્ષોભસમ ની શક્તિ છે, શું લબ્ધિ છે ને, એને તમે શક્તિમાં લઈ જાઓ તો એ તો કે કેવળ જ્ઞાન ની શક્તિ છે. તો કે આ વ્યક્ત શક્તિ ની વાત છે, આ જે લબ્ધ ની વાત છે એ વ્યક્ત શક્તિ ની વાત છે, આ કે જે ગુણ ની શક્તિ અવ્યક્ત છે એની વાત નથી. શું ઉત્તર? જેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, પણ તેને કોઈએ રોક્યો અને કહ્યું કે આ 5 ગામોમાં જાવ અને તે પણ એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાવ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષા એ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે, વ્યક્ત શક્તિ છે, અન્ય કાળમાં તેનું સામર્થ્ય થશે એટલે પ્રગટ થશે, પણ તે વર્તમાન સામર્થ્ય રૂપ એટલે પ્રગટ રૂપ નથી. સામર્થ્ય એટલે પ્રગટ પરિણમન રૂપ નથી. વર્તમાનમાં તો 5 ગામોથી અધિક ગામોમાં તે ગમન કરી શકતો નથી અથવા ગમન કરતો નથી એમ જોવામાં આવે છે. વળી 5 ગામોમાં જવાની સામર્થરૂપ શક્તિ વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ છે, ગુણ અપેક્ષાએ વાત નથી પણ પર્યાય અપેક્ષાએ વાત છે, તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા એક દિવસમાં એક ગામને જ હોય છે, તેમ આ જીવમાં સર્વને દેખવા જાણવાની શક્તિ તો છે, પણ તેને કર્મોએ રોક્યો અને ક્ષોભસમ એટલો જ થયો કે સ્પર્શાદિ વિષયોને જાણેવા દેખો. સર્વને જાણવાની દેખવાની શક્તિ છે, ગુણ અપેક્ષાએ છે, પછી એ શક્તિ આવૃત છે, કર્મોએ રોક્યો એટલે આવૃત છે, પોતે ભાવ કર્મ એવા કર્યા અને સામે દ્રવ્ય કર્મનું એવી નિમિત્ત થયું કે અલ્પને જાણે છે, પૂરેપૂરું સર્વને જાણતો દેખતો નથી. અને ક્ષોભસમ એટલો પણ આગમ છે ને, આગમ પદ્ધતિ છે એટલે કર્મો એ રોક્યો એમ કીધું. હવે શબ્દ પકડે જોવો, ટોડરમલજી કે છે કે કર્મો એ રોક્યો છે જીવને. હે, તમે બધા મોક્ષમાર્ગ પ્રકાશક બહુ વાંચો છો, પણ કર્મો એ રોક્યો એમ કીધું કે ન કીધું? હે, એ કર્મો એ રોક્યો એનો અર્થ કે પોતે ભાવ આવરણમાં છે, એને દ્રવ્ય આવરણ નિમિત્ત ગણવામાં આવે છે. ભાવને નથી સમજી શકતો એને દ્રવ્ય થી સમજાવવો પડે છે. એમ છે, પણ તેને કર્મોએ રોક્યો. એક જગ્યાએ શક્તિનો વ્યક્તિ અર્થ થાય ને એક જગ્યાએ શક્તિનો શક્તિ અર્થ થાય, શું કરવું? હા, એ આગમ પદ્ધતિ છે એટલે કર્મોએ રોક્યો એમ કે, અધ્યાત્મ પદ્ધતિ હોય તો ભાવે રોક્યો એમ કે, શું તેને કર્મોએ રોક્યો. અને ક્ષોભસમ એટલો જ થયો કે સ્પર્શાદિક વિષયોને જાણો કે દેખો. હું ક્ષોભસમ એટલે પ્રગટ તો એટલું જ જ્ઞાન થયું કે સ્પર્શાદી 5 ઇન્દ્રિયના વિષયને જાણે દેખે, પરંતુ એક કાળમાં કોઈ એકને જ જાણો અથવા દેખો, હું એ પણ એટલી મર્યાદા છે. 5 ઇન્દ્રિયના વિષયોને જાણવાની પ્રગટ શક્તિ હોવા છતાં પણ વ્યાપાર તો એક કાળમાં એક જ વિષયને જાણવા દેખવાની છે. હવે દ્રવ્ય અપેક્ષા એ જીવમાં સર્વને દેખવા જાણવાની શક્તિ તો છે, આ ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળી છે, એની શક્તિ પણ ત્રિકાળી છે. તો દ્રવ્ય અપેક્ષા એ જીવમાં સર્વને જાણવા દેખવાની શક્તિ છે તો છે, પણ તે અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે. સામર્થ્યરૂપ થશે એટલે પ્રગટ થશે અન્ય કાળમાં. સામર્થ્યરૂપ એટલે પ્રગટ થશે એમ લેવું, અન્ય કાળમાં એ પ્રગટ થશે. વર્તમાનમાં સામર્થ્યરૂપ નથી એટલે વર્તમાનમાં પ્રગટ રૂપ નથી, કાર્ય કરવાની પ્રગટ શક્તિને અહીંયા સામર્થ્ય કીધું છે. તેથી તે પોતાને યોગ્ય વિષયોથી અધિક વિષયોને દેખી જાણી શકતો નથી, એટલે જેટલો જેનો ઉઘાડ છે એટલું જ જાણે છે, એથી વધારે જાણી દેખી શકતો શકતો નથી એટલે સામર્થ્ય લીધું એમ. શું વળી પોતાના યોગ્ય વિષયોને દેખવા જાણવાની પર્યાય અપેક્ષાએ અપેક્ષા વર્તમાન સામર્થરૂપ શક્તિ છે. આ સામર્થ શબ્દ શું લેવો? વર્તમાન સામર્થરૂપ શક્તિ છે. વર્તમાન કાર્ય કરી શકવાનું સામર્થ્ય અહીંયા લેવું છે, પૂરું ત્રિકાળી સામર્થ્ય લેવું નથી. તેથી તેને દેખી જાણી શકે છે. પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને જ દેખવા જાણવાની હોય છે, એ પ્રશ્નોત્તર કરીને પણ એની એ વાતને એમણે પાકી કરી અથવા ફરીને સિદ્ધ કરી કે એક કાળમાં છદ્મસ્થ જીવ એક જ વિષયને જાણે, બે વિષયને જાણી શકે નહીં. ફરીને પ્રશ્ન ઉઠાવે છે કે એ તો જાણ્યું એટલે માન્યું. શું એ તો જાણ્યું એટલે માન્યું? ચાલો, તમે કીધું એ વાત ઠીક લાગે છે. શું પરંતુ? આ પરંતુ કહીને બીજો પ્રશ્ન ઉઠાવ્યો કે ક્ષોભ સમતો હોય છતાં બાહ્ય ઇન્દ્રિયાદિકને અથવા નિમિત્ત મળતા દેખવું જાણવું ન થાય, થોડું થાય અથવા અન્યથા થાય. હવે એમ થતાં કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું. શું કહે છે કે આ તો તમે કહ્યું એ ઠીક છે કે ક્ષોભ સમ હોય પણ છતાં બારમાં એવું બને છે કે જાણવાની શક્તિ ઘણી હોય પણ વચ્ચે પડદો આડો આવી જાય તો પડદા પાછળ કાંઈ ન દેખાય. જાણવાની શક્તિ તો ઠેર સુધીની છે, દિવાલ આડી આવી ગઈ તો પાછળનું મકાન નથી દેખાતું. જાણવાની શક્તિ નથી પાછળના મકાન સુધી, જાણવાની શક્તિ છે. બારણું ખુલ્લું હોય, બારી ખુલ્લી હોય તો દેખાય છે, બારી બંધ કરો એટલે નથી દેખાતું. તો પછી આમાં કર્મનું નિમિત્ત ક્યાં રહ્યું? બારીનું નિમિત્ત કયો ને તમે? કર્મનું નિમિત્ત શું કરવા કયો છો? આ પોતે ને પોતે ફોદા કાઢીને ઉઠાવે છે વાતને સ્પષ્ટ કરવા માટે. શું તેનો ઉત્તર? દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ રોકવા વાળાએ એમ કહ્યું કે પાંચ ગામોમાંથી એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ અને તે પણ આ ચાકરોને સાથે લઈને જાઓ, નોકર વર્ગને તમે સાથે લઈ જાઓ. હવે એ ચાકર અન્યથા પરિણમે તો જોવું ન થાય, ઓલાને મોડું થાય, તાને મોડું થાય. તમારે આ ચાર જણને હારે લઈ જવાના છે, ઓલા બે જણા કંઈક ભાઈ રહ્યો, મારે જરાક વાર લાગે એમ છે, આટલું કામ પતાવવું પડે એમ છે, પછી હું નીકળી શકીશ. હા, ઓલાની તો જવાની શક્તિ છે પણ આના નિમિત્તે રોકાણો. શું કેવા દાખલા એ પાસે? અન્યથા પરિણમે તો જવું ન થાય, થોડું થાય અથવા અન્યથા થાય. માણસથી કામ ત્યાં લેવાનું હોય, એની માણસ ન આવી શકે, અટક્યો હોય તો ભાઈ આજનો પ્રોગ્રામ બંધ રાખો, આપણે કાલે જાઓ. શું અથવા વહેલું માડું થાય તેમ કર્મનો એવો જ ક્ષોભ સમ થયો છે કે આટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખો અથવા જાણો અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતાં જ દેખો અને જાણો. એક સૂક્ષ્મની યોગ્યતા એવી છે કે બારી બંધ થાય તો ન દેખાય અને બારી ખુલ્લી હોય તો દેખાય. એક સૂક્ષ્મની એવી જ યોગ્યતા છે. કોઈનો ક્ષોભસમ એવો હોય કે બારી બંધ હોય તો દેખાય, અંધારું હોય તો ન દેખાય, પણ કોઈનો ક્ષોભસમ એવો હોય તો અંધારામાં પણ જોવે છે કે નહીં? બિલાડી જોવે છે, બળદ જોવે છે, ઘોડ જોવે છે કે નહીં? અંધારામાં જોવે છે. માણસ કરતા એની આંખમાં ફેર છે એટલો. કૂતરો સૂંઘે છે, માણસ એટલું નથી સૂંઘી શકતો જેટલો કૂતરો. અરે, કીડી સૂંઘે છે એટલું માણસ નથી સૂંઘી શકતો. કીડીને એક ખાંડના દાણાની ગંધ આવે, મનુષ્યને તો ચપટી ખાંડ પડી હોય તો ગંધ ના આવે. શું એને ચાખવી પડે કે આ મીઠું છે કે ખાંડ છે, એને ગંધથી ખબર ન પડે. પાંગળાપણું ઘણું છે. શું લેવો ક્ષોપસમ પાંગળો છે. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું જાણવું ન થાય, થોડું થાય અથવા અન્યથા થાય. થોડો પ્રકાશ હોય તો થોડું જાણે, જાજુ અંધારું હોય તો ઓછું જાણે, ઓછું અંધારું હોય તો જાજુ જાણે. એ પ્રમાણે આ કર્મના ક્ષોપસમના જ વિશેષ છે, એટલે એ પ્રકાર ક્ષોપસમના છે. માટે ત્યાં કર્મોનું જ નિમિત્ત જાણવું, ત્યાં જ્ઞાનાવરણીનો તથા પ્રકારનો ક્ષોપસમ છે એમ સમજવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડા આવતા દેખવું થાય નહીં, જો એ દ્રષ્ટાંત આપ્યો છે. પરંતુ ઘોડ અને બિલાડા આદિ પ્રાણીઓને આડા આવવા છતાં પણ દેખવાનું બને છે. અંધારામાં જોવે છે ઘોડ બિલાડી, બળદે જોવે છે. બળદ આવેલો જાય અંધારી રાત હોય, એક ગામથી બીજે ગામ આવેલો જાય, એ રસ્તો ન ભૂલે, માણા ભૂલે, બળદ ભૂલે નહીં. અંધારામાં માણસ રસ્તો ભૂલે. બળદ આવેલો જાય, એનો પેલો માલિક સુઈ જાય રાતે અને બળદ એને પહોંચાડી દે. અને આ કોઈ અંધારામાં જોઈએ તો ખ્યાલ આવશે માણસને, એમ થાય કે આ લાઈટ કોણ આટલું બધું જગદી હીરાની જેમ કોણ ચમકે છે, એવું લાગે અંધારામાં એની આંખ, શું બળદની આંખ, કેમ કે જોઈ શકે છે. એ આયા જરા વિશે સ્પષ્ટ કર્યું છે. વળી મોક્ષ માર્ગમાં અવધિ મનોપર્યજ્ઞાન હોય છે. શું મોક્ષ માર્ગમાં જે અવધિ અને મનોપર્યજ્ઞાન હોય છે તે પણ સૂક્ષ્મ જ્ઞાન જ છે. તેની પણ એ જ પ્રમાણે એક કાળમાં કોઈ એકને પ્રતિભાસવારૂપ અથવા પરદ્રવ્યનું આધીનપણું જાણવું, એ બંને પરદ્રવ્યને જાણનારા જ્ઞાન છે. તો એ પણ એક કાળમાં એક જ ઉપયોગ મૂકે છે. બે ઉપયોગ, અવધિ જ્ઞાન હોય ત્યારે મનોપર્યજ્ઞાનનો ઉપયોગ ન હોય, મનોપર્યજ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ ન હોય. વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી, અને એ બંને જ્ઞાનોની જે વિશેષતા છે તે વિશેષ જાણવી, એ પ્રમાણે જ્ઞાનાવરણ દર્શનાવરણના ઉદયના નિમિત્તે જ્ઞાન દર્શનના ઘણા અંશોનો તો અભાવ હોય છે. સદમસ્ત અવસ્થામાં, સંસાર અવસ્થામાં ઘણા અંશોનો તો, ઘણી શક્તિનો તો, વ્યક્તપણાનો અભાવ હોય છે, તથા તેના ક્ષયોપશમથી થોડા અંશોનો, શક્તિના થોડા અંશોનો સદભાવ અથવા વ્યક્તપણું હોય છે. એ રીતે જ્ઞાન દર્શન ઉપયોગની પ્રવૃત્તિની વાત કરી. હવે મુદ્દાનો વિષય મિથ્યાત્વનો આવ્યો. આ મુદ્દાનો વિષય છે, ઓલો બધો જાણવાનો વિષય છે. ક્યાં કઈ પ્રકારનું અસમાધાન હોય એને સમાધાન કરી લેવું, તો એથી વિશેષ કોઈ વાત એમાં નથી. હવે સંસાર અવસ્થામાં મિથ્યાત્વરૂપ જે જીવની અવસ્થા છે એ વિષયમાં અહીંયા થોડી વાત કરે છે. શું વિશેષ વાત? આખું આનું તો, આના તો જેટલા પ્રકરણ લખો એટલા ઓછા છે, પણ અહીંયા સંક્ષેપમાં થોડી વાત મુદ્દાને કરી દેશે. વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાય ભાવ થાય છે. બે લીધું. શું? આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ થાય છે અને મોહના ઉદયથી જ કષાય ભાવ થાય છે. એક દર્શન મોહનો ઉદય છે ને એક ચારિત્ર મોહનો ઉદય છે. ત્યાં આગમ પદ્ધતિ છે ને, એટલે ઉદયથી ભાવ થાય છે એમ કે છે. આમ ભાવનો ઉદય છે. અહીંયા પરમાણુમાં ચારિત્ર મોહનીની, દર્શન મોહનીની, મોહનીની પ્રકૃતિનો ઉદય છે. બંને એક કાળે છે એટલે આગમ પદ્ધતિમાં નિમિત્ત પ્રધાનતાથી કથન કરવાની શૈલી હોય છે. ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. લ્યો ચોખ્ખું લખ્યું ને, દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિ રૂપ અતત્વ શ્રદ્ધાન કરે છે. શું? એમણે ચોખ્ખું લીધું છે કે જ્યારે જીવ મિથ્યાત્વ ભાવે પરિણમે ત્યારે આ જીવ અન્યથા પ્રતીતિ રૂપ તત્વોનું અશ્રદ્ધાન થાય છે. અન્યથા કેવું? અશ્રદ્ધાનનું બીજું સ્વરૂપ શું? કે તત્વોની અન્યથા પ્રતીતિ. જેમ કે પુણ્ય બંધનનું કારણ છે, પણ આ જીવને શ્રદ્ધા એવી થાય કે પુણ્ય મને કલ્યાણનું કારણ છે. શું? પુણ્યથી પુણ્ય બંધ થાય, પાપથી પાપ બંધ થાય. તો એને અન્યથા પ્રતીતિમાં શું થાય? કે પુણ્ય મને આત્મકલ્યાણનું, ભવનિવૃત્તિનું કારણ છે, ભવમુક્તિનું કારણ છે, મોક્ષ માર્ગનું કારણ છે, છે બંધનું કારણ, માને મોક્ષ માર્ગનું, મોક્ષનું કારણ. તો એની અન્યથા પ્રતીતિ થઈ. શું અન્યથા પ્રતીતિ કહો? વિપરીત પ્રતીતિ કહો કે અતત્વ શ્રદ્ધાન કહો, ત્રણે એક જ વાત છે. જેમ છે તેમ માનતો નથી, શું કરે છે ત્યાં, અન્યથા માને છે ત્યારે જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. જો બે બાજુ અસ્થિર નાસ્તિ ચોખ્ખું કરે છે, જેમ છે તેમ માનતો નથી એટલે કે નથી તેમ માને છે, માન્યતા વગરનો નથી પાછો. શું અમૂર્તિક પ્રદેશોનો પુંજ આત્મા પોતે, શું અમૂર્તિક પ્રદેશોનો પુંજ ચૈતન્ય પિંડ આત્મા, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અને જે જ્ઞાન વગેરે એના પરિણામમાં પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ એટલે પ્રગટ જ્ઞાનાદિ ગુણનો ધારક છે, અનાદિ નિધન વસ્તુ પોતે છે, પોતે તો આવો છે એની એવી પ્રતીતિ કરવી જોઈએ ને, એમ કે છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ છે તો કે ના, હું આ શરીર વાળો છું, હું કાળો છું અથવા હું ધોળો છું, હું ઊંચો છું અથવા હું નીચો છું, હું દુબળો છું અથવા હું જાડો છું, એ તો બધા પૂતગળ છે, અમૂર્તિક નથી, મૂર્તિક પરમાણુ છે. તો કે છે કે એ પોતાની પ્રતીતિ એવી નથી કરતો, એવી એને ખાતરી નથી, એને ખાતરી એમ છે કે હું શરીર છું એવો જ હું છું, શરીરે જેવો દેખાવ છે, રૂપાળો છું તો રૂપાળો છું, કદરૂપ છું તો કદરૂપ છું. હા, એટલા માટે તો કહે છે, આ મિથ્યાત્વ મટાડવા માટે કહે છે. શું મૂર્તિક પુદગળ દ્રવ્યનો પિંડ, શું અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુ શાશ્વત છે પોતે. તો કે ના, હું જન્મ્યો, હવે હું મરીશ, આટલા આટલા વર્ષનું આયુષ હોય અત્યારે, પછી મરી જવાય, પછી જન્મ થાય મરણ થાય, એની શાશ્વત અનાદિ નિધન વસ્તુ પોતે છે. તથા મૂર્તિક પુદગળ દ્રવ્યનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પૂતગળ કે જે પોતાનાથી પર છે. કેવા છે? મૂર્તિક પૂતગળ દ્રવ્યોનો પિંડ છે શરીર તો. પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત એટલે જળ છે, જ્ઞાન વિનાના છે, કાંઈ જાણતા નથી. અને નવીન જ જેનો સંયોગ થયો છે, આટલા વર્ષનો થયો એનો અર્થ કે નવો સંયોગ થયો છે, એવા જે શરીરાદિ પૂતગળ કે જે પોતાનાથી પર છે, પારકા છે, એના સંયોગ રૂપ નાના પ્રકાર મનુષ્ય તિર્યંચાદી પર્યાયો હોય છે. એ શરીરના પૂતગળોનો સંયોગ થઈને અનેક પ્રકારના મનુષ્ય તિર્યંચના પર્યાયો થાય છે. તે પર્યાયોમાં આ મૂંઢ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. જો ઠીક, પોતાને રૂપાળો હોય અને રૂપાળો માનનારને અહીંયા એમ કે છે કે એ મૂંડ છે. શું ગુરુદેવ બહુ કહેતા, જોરથી કહેતા હતા, જરા આ ઘર મારું, આ શરીર મારું, આ કુટુંબ પરિવાર મારો, આ પૈસા મારા, મૂંડ છો એમ કે પાછા. શું કે જરા ગુરુદેવનો અવાજ પાડી હતો, મૂંડ છો એમ પૂછે, આ મારા મારા કરસ તો તું મૂંડ છો એમ કે. શું શરીર મારું તો તું મૂંડ છો એમ કે. શું એનો અર્થ શું થાય છે? કે તારી મતિ મૂંઢાઈ ગઈ છે, તને તેથી તારા આત્માનું અહિત થાય છે, એવા પરિણામો દ્વારા તારા આત્માનું અહિત, એટલે તું એમાં હિ બુદ્ધિ પ્રવર્તે છો, એ તારી મતિ મૂંઢાઈ ગઈ છે, એટલા માટે મૂંઢ કીધો. શબ્દો વાપરો છો, એના સંયોગ રૂપ અનેક પ્રકારના મનુષ્યતિર્યંચાદી પર્યાયો હોય છે. તે પર્યાયોમાં આ મૂંઢ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે, સ્વ પરનો ભેદ કરી શકતો નથી, એને જુદું પાડતો નથી, શરીર જુદો અને હું આત્મા જુદો. આ એ ભ્રાંતિ એને ભિન્નપણું નથી પાડતો એવી એની જે મૂંઢપણાની ભ્રાંતિપણાની સ્થિતિ છે એ જ મરણાદિ ભયને ઉત્પન્ન કરે છે. મરણના ભયને કોણ ઉત્પન્ન કરે છે? કે શરીર તે હું, એવી જે મૂંઢ માન્યતા ભ્રાંતિ એ જ જીવને મરણાદિ ભયની ઉત્પત્તિ કરે છે. નહીતર મરવાનો ભય છે ન હોય, મરતો નથી એને મરવાનો ભય છે ન હોય, જે મરતો નથી એને મરવાનો ભય હોય શકે નહીં. રામનવમી છે ને, રામચંદ્રજી ને યાદ દેવડાવે છે. રામનું નામ તો લ્યો, આજે આજે રામચંદ્રજી ની જન્મ જયંતિ છે. અને આપણે બધા રામ ભક્ત છીએ કે નહીં? કે આપણે બધા ખરા રામ ભક્ત છીએ. શું? હા, એમનું સ્વરૂપ જે છે, એક સમ્યક દ્રષ્ટિ હતા, તે ભવે મોક્ષે ગયા છે, માંગી તુંગી થી ઉપર સિદ્ધાલયમાં બિરાજે છે અત્યારે સિદ્ધ પરમાત્માની દશામાં. અને એ રામચંદ્રજીની આજે જન્મ જયંતિ છે, અને એ જન્મ જયંતિ છે એટલે એમના ગુણાનો વાદ કરવાનો દિવસ છે. શું? સીતાજી નું હરણ કર્યું ત્યારે કોને પૂછવા ગયા એ વાત આજે યાદ કરવાની જરૂર નથી. એમના ગુણાનો વાદ કરવાનો દિવસ છે. જન્મ જયંતિ ને દિવસે એમના ગુણ પ્રશંસા કરાય, એમની સ્તુતિ કરાય, એમની વંદના કરાય, એમની પૂજા કરાય, એ બધું કરાય. શું? એ રામચંદ્રજી ની આજે જન્મ જયંતિ કહેવાય. રામનોમ એટલે જન્મ જયંતિ, જન્મ કલ્યાણક દિન. શું? જ્ઞાનીઓ એનો કલ્યાણક દિન કહેવાય છે. આ તો ચરમ શરીરી મોક્ષગામી પુરુષ હતા, અને વ્યવહારમાં પણ સર્વગુણ સંપન્ન કહેવાતા હતા, એટલે એમને પુરુષોત્તમ પુરુષ કહ્યા. અને દરેક વ્યવહારમાં એમની મર્યાદા બહુ આદર્શરૂપ હતી, સમાજને અને મનુષ્યોને આદર્શરૂપ હતી, એટલે મર્યાદા પુરુષ પણ કહેવાના. અને 72 કળાના ધારક હોવાથી પુરુષોત્તમ પુરુષ પણ કહેવાના. એમ બીજા પણ વિશેષણો આજે લાખો વર્ષ પછી પણ એમને લોકો યાદ કરે છે. કેટલા વર્ષ થયા એમને? આ લોકોના ઇતિહાસમાં ઓછા વર્ષ બતાવે છે. હે? લાખો વર્ષ. મુનિ સુવ્રત ના 20મા તીર્થંકર ના સમકાલીન હતા. જે 20મા તીર્થંકર બિરાજતા હતા ત્યારે એમની ઉપસ્થિતિ હતી. હા, એ આપણા હિન્દુ પુરાણમાં એ છે, આમાં વધારે થાય છે. આમાં તો જૈન પુરાણ ની અંદર તો એથી વધારે પુરાણ છે, કેમ કે પછી 23મા તીર્થંકર, પછી 22મા, પછી 21મા, ને પછી 20મા, ને વચ્ચે ઘણો ગાળો છે, વધારે છે. એનું કારણ પુણ્ય વિશેષ. હા, જેના પુણ્ય વિશેષ હોય એની કીર્તિ વિશેષ હોય. એટલે એટલે જે યશ કીર્તિ ને અપયશ કીર્તિ એ પુણ્ય પાપની પ્રકૃતિ છે. પાપની પ્રકૃતિ હોય તો અપયશ ગાય બધા. પવિત્ર માણસમાં પણ અપયશ ગાય, અને પુણ્ય પ્રકૃતિ હોય તો પાપીના પણ યશ ગાય લોકો. આ તો ખરેખર પુણ્યવાન પુરુષ હતા અને પવિત્ર પુરુષ હતા, પણ બીજા બળવાન બળદેવ કરતા અને બીજા મહાપુરુષો કરતા પુણ્ય પ્રકૃતિની યશકૃતિનો ઉદય ઘણો વિશેષ, ઘણો અસાધારણ. તીર્થંકર જેવો. કેવો? તીર્થંકર જેવો. જેમ તીર્થંકરોને યાદ કરે છે એમ રામચંદ્રજીને, શ્રીકૃષ્ણને, એ બધા પુરાણ પુરુષોને યાદ કરે. ચિતળીઓ ખસી જાય એવી વાત છે. અત્યારે હવે તો ગાંડા કહીએ એને. શું કહીએ? કે પાગલ થઈ ગયા છે. શું? અત્યારે કોઈની પત્ની ખોવાઈ ગઈ હોય ને રડવા માંડે તો શું કે હોવ ગયેલો છે એમ કે. શું? નવો નવો પીણ્યો છે ને, જાજા વરસ થયા હોય તો ન રોતો હોય, તાજો તાજો પીણ્યો હોય તો રોતો હોય. હા, તો એમ કે ભાઈ નવો નવો પીણ્યો છે ને એટલે વહુ ગયેલો છે એમ કે. રામચંદ્રજી રડતા હતા એની પાછળ. છતાં એ મહાપુરુષ હતા, એ મહાપુરુષ હતા, એમાં ફેર નથી ને ત્યાં એમનું શરીર સ્વરૂપ ઓળખવાનું છે. એવે વખતે એમનું સ્વરૂપ ઓળખવાનું છે, એ પરીક્ષા કરાવવા માટે એ બધા વાતો લખી છે. કે જો તું બીજાની જેમ કલ્પના, સાધારણ પુરુષની જેમ એની કલ્પના કરે, સંસારી જીવની જેમ, કે એને બીજી રીતે તું જોઈ શકે છો, એને છે તારામાં જોવાની શક્તિ, એમ કે છે. શું એ જોવાની પણ લાયકાત હોવી જોઈએ એમ કે છે. એ યોગ્યતા વગર એ સમજાતી, સમજાતું નથી એ વાત. એટલા માટે એ પુરાણમાં એ બધી વાતો છે. એમને નબળા દેખાડવા માટે એ વાત નથી, પણ એમની સબળાઈ દેખાડવા માટે એ વાત છે. કે ચારિત્ર મોહના એવા ઝંઝાવાતમાં પણ એમના શ્રદ્ધા જ્ઞાનમાં કિંચિત માત્ર ફેર હતો નહીં. કેટલો? કિંચિત માત્ર ફેર હતો નહીં. એવા ને એવા રામચંદ્રજી એવા સ્વરૂપે હતા એમ કે છે. એ તો ઓળખવાનું છે. આમાં તો આવે છે, ભાગવતમાં તો આવે છે દાણીભાઈ, કે શ્રી કૃષ્ણ ને 16108 રાણીઓ હતી, છતાં બ્રહ્મચારી હતા. દુર્વાસા ઉપવાસ કરતા હતા, છતાં એ ઉપવાસી નહોતા. ને શ્રી કૃષ્ણ 32 જાતના ભોજન ને 33 જાતના શાક ખાતા હતા, છતાં ઉપવાસી હતા. બોલતા હતા, છતાં મૌન વૃત્તિ હતા. આવે છે કે નહીં બધું ભાગવત માં? બધું આવે છે. હા, એમ કેવું છે, ત્યાં નથી એમ કે છે. એને બીજા સ્વરૂપે જો, આ સ્વરૂપે ન જો એમ કે છે. રસ નો તો શું, એમાં અસ્તિત્વ જ ખસી ગયું હતું. રસ નો તો કારણ શું, કેમ રસ નો તો કે એનું અસ્તિત્વ જ નહોતું ત્યાં. અહીંયા તો પોતાને અનુભવે છે, ત્યાં રસ લેતી વખતે અનુભવ કરે છે. તો અનુભવ જ આત્માનો છે એને તો. એ લડાઈમાં નહોતા ઉભા મહાભારતની યુદ્ધમાં એમ કે છે. એ આત્મામાં ઉભા હતા એમ કે છે. ભરત ચક્રવર્તી લડાઈમાં નહોતા, પણ આત્મામાં ઉભા હતા. ગુરુદેવ તો ચાલુ વ્યાખ્યાનમાં પ્રશ્નો કાઢતા હતા. સમ્યક દ્રષ્ટિ લડાઈના મેદાનમાં ઉભા છે તો કે ના, આત્મામાં ઉભા છે કે ક્યાં ઉભા છે, કે આત્મામાં ઉભા છે કે. આત્મામાં છે. હા, બેન્સ થઈ જાય છે. હા, એ તો ઓલો તો અનાત્મા છે. જે ચારિત્ર નો અશુદ્ધ અંશ છે તે અનાત્મા છે, આત્મા જ નથી. ઉપયોગ બહાર ગયો તો કે અનાત્મા છે, એ આત્મા જ નથી. પછી ક્યાં સવાલ છે, એ તો જડ છે એમ લેવું છે. એ તો અધ્યાત્મ દ્રષ્ટિ જુદી વસ્તુ છે. અને એ અધ્યાત્મ દ્રષ્ટિ સમજાવવા માટે એ પુરાણો લખવામાં આવ્યા છે. કથાનું યુગમાંથી પણ એ જ વાત નીકળે છે. જે દ્રવ્યાનું યોગમાંથી નીકળે છે, દ્રષ્ટિની વાત જે દ્રવ્યાનું યોગમાંથી નીકળે છે, એ જીવંત દ્રષ્ટાંતથી કથાનું યોગમાં સ્થાપે છે. ત્યાં વ્યાપ્તિ અનુભવાતી નથી. વ્યાપે વ્યાપકપણે એ જ્ઞાનમાં રહ્યા છે, વ્યાપે વ્યાપકપણે રાગમાં રહ્યા નથી એમ છે. રાગ થી ભિન્ન પોતાની વ્યાપ્તિ અનુભવે છે, પર્યાય અંશ હોવા છતાંય તે. આ ચમત્કાર કઈ જીવો તેવો છે એમ કે છે. પર્યાય અંશ, એની પર્યાય નો અંશ હોય છતાં એમાં વ્યાપ્તિ નો અનુભવ નથી. કેમ કે જ્ઞાન વ્યાપતું નથી, શુદ્ધ શ્રદ્ધાન વ્યાપતું નથી, શુદ્ધ ચારિત્ર એમાં વ્યાપતું નથી, ને શુદ્ધાત્મા તો વ્યાપવાનો પ્રશ્ન જ નથી. એ તો ત્રિકાળી સામાન છે. સાચી વાત છે. કઈ બાજુ ખેંચી જઈશ? એક બાજુ એટલે કઈ બાજુ? હવે એ કયો ધર્મ ને નામે એક બાજુ ખેંચી જઈશ એ વાત સાચી, પણ હવે કઈ બાજુ ખેંચી જઈશ એ કયો તમે? કે પરમાત્મા આત્મા ને પરમાત્માની બાજુ ખેંચી જવામાં આવે છે, અને એ તો ખેંચવાની જરૂર છે. નહીતર સંસારમાં એટલો ખેંચાયેલો ને ખૂંચેલો છે કે ત્યાંથી બહાર કાઢે તો નીકળતો નથી. એ તો ખેંચવાની જરૂર છે. એ કે છે કે એક બાજુથી જૈન નીતિ કેવી છે, જો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને, આમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય બધા ઝાંખા થઈ ગયા નથી. ખેંચે છે એમ આવે છે, જિનેશ્વર ની નીતિ છે એમ કે છે. ખેંચવાની જિનેશ્વર ની નીતિ છે. જૈન નીતિ શું? જૈન નીતિ એમ કરીને એક શ્લોક લખ્યો છે. આ અમૃતચંદ્રાચાર્ય નો ગ્રંથ છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો. 226 ગાથામાં આ ગ્રંથ પૂરો કર્યો છે. એની આ 225મી ગાથા છે. ગ્રંથ પૂરો કરતા કરતા જિનેશ્વર દેવ ની નીતિ બતાવે છે, ખેંચવાની નીતિ બતાવે છે કે રવઈ વલોણા ને ખેંચનાર ગોવાલણ ની જેમ. ગોવાલણ ખેંચે છે ને નેત્રુ, રવાઈ ને ફેરવે છે, તેમ જિનેન્દ્ર દેવ ની સ્યાદવાદ નીતિ અથવા નિશ્ચય વ્યવહાર રૂપ નીતિ વસ્તુના સ્વરૂપને એક સમ્યક દર્શનથી પોતાના તરફ ખેંચે છે. શું કીધું? આ ખેંચે છે કે નહીં? કે ખેંચો છો, સાચી વાત છે. જૈન ની નીતિ છે, જિનેન્દ્ર દેવ ની નીતિ છે ખેંચવાની, કે એક તરફથી સમ્યક દર્શન બાજુથી આત્મા તરફ ખેંચવું એ જિનેન્દ્ર દેવ ની નીતિ છે. એટલે ખેંચીએ છીએ, વાત સાચી છે. ખેંચીએ છીએ એ વાત સાચી છે, અને ખેંચવાનું જ છે એ તો. બીજાથી શિથિલ કરે છે, બીજી બાજુથી ઢીલું કરે છે. નેત્રુ છે એ બીજી બાજુ એ સંસારને વ્યવહારની બાજુને ઢીલી કરી નાખે છે. કે રામચંદ્રજી રોવા મીંડ્યા હતા ને કે એ ઢીલી, એ વાત ઢીલી કરી. એ વાતને મુખ્ય નહીં કર, ઓલી વાતને મુખ્ય કરે એમના અંદરના સ્વરૂપની, એમ કહે છે. બીજી વાતને ઢીલી કરી, જ્ઞાનમાં જાણવામાં આવે તો કે એ વાત ઢીલી કર. સમ્યક દર્શનની વાત, અધ્યાત્મ દ્રષ્ટિની વાત મુખ્ય કર, અને જ્ઞાનમાં વ્યવહારની વાત જણાય અને ઢીલી કર. આ એક ઢીલું કરે ને એક ખેંચે, એમાંથી માખણ નીકળે. આ ગોવાલણનો દ્રષ્ટાંત એટલા માટે લીધો છે, એક ઢીલું કરે ને એક ખેંચે એટલે વલોણું ફરે, ને વલોણું ફરે તો માખણ નીકળે. આ માખણ કાઢવાની વાત છે. રવૈને ખેંચનાર ગોવાલણની જેમ વસ્તુના સ્વરૂપને એક અંતથી દ્રવ્યાર્થિક નહીંથી આકર્ષણ કરીને ખેંચે છે એમ કે છે, અને બીજા પર્યાયાર્થિક નહીંથી એને શિથિલ કરે છે, એવી જૈન મતની ન્યાય પદ્ધતિ જયવંતી છે. જો શું કીધું? અંતે ને જયતી જૈની નીતિમ એમ કે છે. શું? એવો શબ્દ સંસ્કૃતમાં વાપર્યો છે. એકે ને આકર્ષયંતી એટલે ખેંચવું, આકર્ષણ એટલે સસલયંતી વસ્તુ તત્વ મિતરેણ, બીજાથી એને ઢીલું કરવું. અંતે ને એના પરિણામે, અંતે શું થાય? અંતે ને જયતી એનાથી જય થાય છે. શું? અંતે ને જયતી જૈની નીતિ. આ રીતે જૈન જિનેન્દ્ર પરમાત્માની નીતિ છે એનો વિજય થાય છે. શું? શું કહ્યું? કે જીવ મૂંડ થઈને શરીરની પર્યાયમાં અહમ બુદ્ધિ ધારી રહ્યો છે, સ્વ પરનો ભેદ કરી શકતો નથી અને શરીરને આત્માને જુદા પાડતો નથી. જે પર્યાય પામ્યો હોય મનુષ્ય તિર્યંજ, જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે એટલે પોતાના સ્વરૂપે માને છે, તેને જ પોતાપણે માને છે અથવા પોતાના સ્વરૂપે માને છે, અનુભવે છે. અને એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે, અને રાગાદિક છે તે પોતાને કર્મ નિમિત્તથી ઉપાધિક ભાવ છે. વળી વર્ણાદિક છે તો તે પોતાના ગુણ જ નથી, એ તો શરીર અને પૂતગળના ગુણ છે, રૂપાળાપણ વગેરે. અને શરીરાદિમાં પણ વર્ણાદિનું આ પરમાણુનું પલટાવું અનેક પ્રકારે થયા કરે છે, એમાં પણ શિથિલ થાય છે. આ જે જરા અવસ્થાની અંદર શરીર છે એ કરટલીવાળું થઈ જાય છે, એવી સર્વ પૂતગળની અવસ્થાઓ છે. પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે, હવે મને ગટપણ આવ્યું, હવે હું નબળો પડી ગયો. ખોટી વાત છે કે અને ગટપણ ફટપણ આવતું નથી, પણ એ જ્ઞાનાદિને પોતાના જાણતો નથી. રાગાદિક પોતાના ઉપાધિક ભાવ છે એને પોતાનો જાણે છે. શરીર તો જળનું છે છતાં પણ એને પોતાનું જાણે છે. અને એ સર્વ પૂતગળની અવસ્થાને પોતાનું સ્વરૂપ જાણીને દુઃખી થાય છે. સ્વભાવ પ્રભાવનો વિવેક થઈ શકતો નથી. શું કારણે? મિથ્યાત્વ અવસ્થાને લીધે. જીવને સ્વભાવ વિભાવનો વિવેક થતો નથી. શરીર પર છે એનો વિવેક થતો નથી. સ્વદ્રવ્યને પરદ્રવ્યનો વિવેક થતો નથી. સ્વભાવ અને વિભાવનો વિવેક થતો નથી. વિવેક કરવો એટલે જુદા પાડીને હિત સાધવું, એનું નામ વિવેક કરવો છે. જુદા પાડીને હિત સાધવું એનું નામ વિવેક કરવો છે. શરીર છે એ જળ છે, એ જળ તત્વને ચૈતન્ય તત્વ માને છે. પોતાપણું માનીને ચૈતન્ય તત્વ માને છે. એ અતત્વ શ્રદ્ધાન થયું કે નહીં? એમ રાગાદી ઉપાધિક ભાવ છે. આત્મ સ્વરૂપ સ્વરૂપે કરીને નિરુપાધિક ભાવ છે, નિરુપાધિક સ્વભાવે છે. તો સ્વભાવ વિભાવને પણ જુદા પાડીને વિવેક કરતો નથી. એ રીતે જીવ મિથ્યાત્વ અવસ્થામાં વિપરીત કાર્ય કરે છે. મિથ્યાત્વ અવસ્થામાં વિપરીત કાર્ય કરે છે. આ સંસારનું મૂળ આ છે. ખરેખર તો સંસાર અવસ્થા નિરૂપણ કરી છે એમાં એમણે જે પહેલા ચર્ચા કરી મતિશુદ્ધ જ્ઞાનની, કેમ કે જ્ઞાન વગર તો કાંઈ સમજાતું નથી, એટલે એમણે પહેલા જ્ઞાનની અવસ્થા લઈ લીધી. શું મુખ્યપણે એને જ્ઞાનથી થોડા કર્મોની કરણાનું યોગનો વિષય છે ને આગમ અધ્યાત્મ, આઠે કર્મનો વિષય લીધો, જ્ઞાનાદિનો વિષય લીધો, સાંકળિયામાં હશે પ્રકરણ કેવી રીતે સાંકળ્યું છે. બીજું પ્રકરણ અધિકાર, બીજો કર્મબંધ રોગનું નિદાન. આગમ પદ્ધતિ છે ને, કર્મનો સંબંધ, કર્મ અનાદિપણાની સિદ્ધિ કેવી રીતે બંધ થાય છે, ઘાતી અઘાતી એ બધા કર્મો લીધા. બંધ કેવી રીતે થાય, એની ઉદય સત્તારૂપ અવસ્થા કેવી રીતે, એ દ્રવ કર્મ ઉપરથી ભાવ કર્મ ઉપર આવ્યા. નો કર્મની પ્રવૃત્તિ, નિત્ય નિગોદ ને ઇતર નિગોદ, અને કર્મબંધન રૂપ રોગના નિમિત્તે થતી જીવની અવસ્થાઓ, અહીં સુધી એનું નિદાન કર્યા પછી જ્ઞાન દર્શનની વાત કરીને પછી દર્શનમાં રૂપ જીવની અવસ્થા, મિથ્યાત્વની અવસ્થાની પછી વાત કરી છે. હા, 25-48 પાનામાં, 10-12 પાના પાસે અડધું પ્રકરણ લગભગ એમાં ચાલી ગયું છે. પછી આ ચારિત્ર દર્શનમોની વાત લીધી છે. દર્શનમો ચારિત્રમો થી એટલું જ્ઞાનાવરણી દર્શનાવરણી એથી જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય ઠીક, એટલે ચારિત્રમો, પછી અંતરાય લીધું, પછી બીજી ચારે અઘાતી લઈ લીધા છે. પાછા આખો સંસાર અવસ્થાનું નિરૂપણ લઈ લીધું, ઘાતી અઘાતી કરીને આઠે કર્મની અવસ્થાનું નિરૂપણ લઈ લીધું છે. આ તો પ્રકરણને કેવી રીતે વ્યવસ્થિત રીતે સાંકળ્યું છે. બહુ ઉઘાડતો ટોડરમલજીને, બહુ ઉઘાડતો હતો. અત્યારે વિધિમાં નથી, પણ પૂછો તો આમાંથી એટલું બધું કાઢે, જો એમને વ્યાખ્યાન કરવા બેસાડો કે તમે આ સાંકળ્યું આવી રીતે કર્યું છે, આખું સાંકળ્યું છે આખું પ્રકરણ, તો એમાં તમારો શું દ્રષ્ટિકોણ છે, તો અદભુત વાત કાઢે એમાંથી. શું એટલો સૂક્ષ્મ હતો? એટલે આમ સમજાવવાની જરૂર છે, આમ સમજાવીએ તો આમ ખબર પડે. આમ બધું કેટલો ઉપયોગ ચાલ્યો હોય પછી આ એને કલમમાં ઉતાર્યું હોય. હા, સ્વાધ્યાય દરરોજ ચાલતો હતો એમનો જયપુરના જૈન મંદિરમાં, નિત્ય સ્વાધ્યાય ચાલતો હતો. અને ત્યાં એ બાજુના બધે જૈન મંદિરમાં સ્વાધ્યાય કરવાની પદ્ધતિ છે. દરેક મોટા મંદિરો હોય છે અને જૈન મંદિરમાં સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે.
ત્યાં જ આપે ને, સ્વાભાવિક છે, ટોડરમલજી પ્રતિ બહુમાન છે એટલે. 200 વર્ષની ગાંઠ પહેલી યાત્રામાં હશે, 2016 બીજી યાત્રામાં, 2016 બીજી યાત્રામાં, બરાબર 2023 છે. આ રીતે મિથ્યાત્મનું એક પેરેગ્રાફમાં વર્ણન કર્યું છે, બીજી થોડી વાત કરશે વિશેષ.